ઓમ શાંતિ. ગુડ મોર્નિંગ. 20 મે 2026 રોજના બાપ દાદા દ્વારા ઉચ્ચારાયેલા પ્રાતઃમૂલ્યના મહાવાક્ય છે. મીઠા બાળકો, સ્વયં સ્વયંથી પૂછો કે હું કેટલો સમય બાપની યાદમાં રહું છું? દેહી અભિમાની સ્થિતિ કેટલો સમય રહે છે? મીઠા બાળકો, સ્વયં સ્વયંથી પૂછો કે હું કેટલો સમય બાપની યાદમાં રહું છું? દેહી અભિમાની સ્થિતિ કેટલો સમય રહે છે? પ્રશ્ન છે, તકદીરવાન બાળકો જ બાપનું કયું ડાયરેક્શન પાલન કરે છે? ઉત્તર છે, બાપનું ડાયરેક્શન છે, મીઠા બાળકો, આત્મ અભિમાની ભવ. તમે બધા આત્માઓ પુરુષ છો, સ્ત્રી નહીં. આપ આત્માઓમાં જ બધો પાર્ટ ભરેલો છે. હવે આજ મહેનત કે અભ્યાસ કરો કે અમે કેવી રીતે દેહી અભિમાની રહીએ. આજ ઊંચી મંઝિલ છે. ગીત છે, તકદીર જગા કર આઈ હું. ઓમ શાંતિ. મીઠા મીઠા રૂહાની બાળકોએ ગીત સાંભળ્યું. રૂહાની બાળકો અર્થાત જીવના આત્માઓએ કહ્યું કે અમે નવી દુનિયાની તકદીર એટલે સ્વર્ગની તકદીર બનાવીને રૂહાની બાપની પાસે બેઠા છીએ. હવે બાળકોએ રૂહાની અભિમાની અર્થાત આત્મ અભિમાની બનવાનું છે. મોટામાં મોટી મહેનત આ છે. સ્વયંને આત્મા સમજો અને એમ સમજો, મેં આત્માએ 84 જન્મ લીધા છે. ક્યારેક બેરિસ્ટર, ક્યારેક શું બન્યો છું. આત્મા પુરુષ છે, બધા ભાઈ ભાઈ છે, ન કે બહેન. આત્મા કહે છે, આ મારું શરીર છે, તો એ હિસાબથી આત્મા પુરુષ, આ શરીર સ્ત્રી થઈ ગયું. હવે દરેક વાતને સારી રીતે સમજવાનું છે. બાબા બહુ જ વિશાળ મહીન અર્થાત સૂક્ષ્મ બુદ્ધિ બનાવે છે. હવે તમે જાણો છો, મુજ આત્માએ 84 જન્મ લીધા છે. સંસ્કાર સારા કે ખરાબ આત્મામાં હોય છે, એ સંસ્કારો અનુસાર શરીર પણ એવું મળે છે. બધો આધાર આત્મા પર છે. આ ખૂબ મોટી મહેનત છે. જન્મ જન્માંતર લૌકિક બાપને યાદ કર્યા. હવે પારલૌકિક બાપને યાદ કરવાના છે. સ્વયંને ઘડી ઘડી આત્મા સમજવાનું છે. આપણે આત્મા આ શરીર લઈએ છીએ. હમણાં આપણને આત્માઓને બાપ ભણાવે છે. આ છે રૂહાની જ્ઞાન જે રૂહાની બાપ આપે છે. તો પહેલી મુખ્ય વાત, બાળકોએ દેહી અભિમાની થઈને રહેવાનું છે. દેહી અભિમાની થઈ રહેવું આ ખૂબ ઊંચી મંઝિલ છે. જ્ઞાન ઊંચું નથી, જ્ઞાનમાં મહેનત નથી. સૃષ્ટિચક્રને જાણવું, આ છે હિસ્ટ્રી જ્યોગ્રાફી. ઊંચેથી ઊંચા બાપ છે, પછી છે સૂક્ષ્મ વર્તનમાં દેવતાઓ. દુનિયાની હિસ્ટ્રી જ્યોગ્રાફી તો મનુષ્ય સૃષ્ટિમાં હોય છે. મૂળ વતન સૂક્ષ્મ વર્તનમાં કોઈ હિસ્ટ્રી જ્યોગ્રાફી નથી. એ છે જ શાંતિધામ. સતયુગ છે સુખધામ, કળિયુગ છે દુઃખધામ. અહીં રાવણ રાજ્યમાં કોઈને શાંતિ મળી નથી શકતી. હવે આપ બાળકોને જ્ઞાન મળ્યું છે. આપણે આત્મા છીએ જ શાંતિ ધામમાં રહેવાવાળા. આ ઓર્ગન્સ અર્થાત અવયવો કર્મ કરવા માટે છે. ભલે કર્મ કરીએ ભલે ન કરીએ, આપણે તો આત્મા છીએ. આપણો સ્વધર્મ શાંત છે. કર્મયોગી છીએ ને, કર્મ પણ જરૂર કરવાના છે. કર્મ સંન્યાસી ક્યારેય થઈ ન શકાય. આ પણ આ સંન્યાસીઓનો પાઠ છે. ઘરબાર છોડી જાય છે, ખાવાનું નથી બનાવતા. ગૃહસ્થીઓથી ભિક્ષા માંગે તો પણ એ ગૃહસ્થીઓની પાસે ખાય છે ને. ઘરબાર છોડીને કર્મ તો છતાં પણ કરે છે. તો કર્મ સંન્યાસ તો થઈ ન શકે. કર્મ સંન્યાસ ત્યારે છે જ્યારે આત્મા શાંતિધામમાં રહે છે. ત્યાં કર્મેન્દ્રિયો જ નથી તો કર્મ કેવી રીતે કરશે? આને કર્મક્ષેત્ર કહેવાય છે. કર્મક્ષેત્ર પર બધાને આવવું પડે છે. તે છે શાંતિધામ અથવા મૂળ વતન. એવું નથી કે બ્રહ્મમાં આત્માએ લીન થવાનું છે. આત્માઓ શાંતિધામમાં રહેવા વાળી છે, પછી અહીં કર્મક્ષેત્ર પર પાઠ ભજવવા આવે છે. આ છે ડિટેલ અર્થાત વિસ્તારની વાતો. નટશેલ અર્થાત સારમાં તો કહેવાય છે, સ્વયંને આત્મા નિશ્ચય કરો અને બાપને યાદ કરો તો વિકર્મ વિનાશ થઈ જાય. આને જ ભારતનો પ્રાચીન યોગ કહેવાય છે. હકીકતમાં આને યોગ પણ નહીં, યાદ કહેવું જોઈએ. આમાં મહેનત છે, યોગી બહુ જ ઓછા બને છે. યોગની શિક્ષા પહેલા જોઈએ, પછી જ્ઞાન. પહેલા છે બાપની યાદ. બાપ કહે છે દેહી અભિમાની બનો. આ છે રૂહાની યાદની યાત્રા, જ્ઞાનની યાત્રા નથી. આમાં બહુ જ મહેનત કરવી પડે. કોઈ તો ભલે બીકે કહેવાય છે, પરંતુ બાપને યાદ નથી કરતા. બાપ આવીને બ્રહ્મા દ્વારા આપ બાળકોને દેહી અભિમાની બનાવે છે. આ દેહ અભિમાની હતા, હમણાં દેહી અભિમાની બનવાનો પુરુષાર્થ ચાલી રહ્યો છે. બ્રહ્મા કોઈ ભગવાન નથી. અહીં તો બધા મનુષ્ય માત્ર પતિત છે, પાવન શ્રેષ્ઠાચારી એક પણ નથી. આત્મા માટે જ કહેવાય છે પુણ્ય આત્મા પાપ આત્મા. મનુષ્ય પણ કહે છે મુજ આત્માને હેરાન નહીં કરો, પરંતુ સમજતા નથી કે હું કોણ છું. પૂછાય છે હે જીવની આત્મા, તમે શું ધંધો કરો છો? કહેશે હું આત્મા આ શરીર દ્વારા ફલાણો ધંધો કરું છું. તો પહેલા આ નિશ્ચય કરી બાપને યાદ કરો. આ રૂહાની નોલેજ સિવાય બાપના કોઈ આપી ન શકે. બાપ આવીને દેહી અભિમાની બનાવે છે. એવું નથી કે જ્ઞાનમાં કોઈ આગળ જાય છે તો તે પાક્કા દેહી અભિમાની બને છે. દેહી અભિમાની જે છે તે જ્ઞાનને સારી રીતે ધારણ કરે છે. બાકી તો ઘણા છે જે જ્ઞાનને સારી રીતે સમજે છે, પરંતુ શિવ બાબાની યાદ ભૂલી જાય છે. ઘડી ઘડી પોતાને આત્મા સમજી બાપને યાદ કરવાના છે. આમાં જિન્નની જેવા બનવાનું છે, જિન્નની વાર્તા છે. બાપ પણ આ કામ આપે છે, મને યાદ કરો નહીં તો માયા તમને ખાઈ જશે. માયા છે જિન્ન. જેટલું બાપને યાદ કરશો તો વિકર્મ વિનાશ થશે અને તમને બહુ જ કશિશ અર્થાત ખેંચ થશે. માયા ઉલટા બનાવીને તમને બહુ જ તોફાનમાં લાવશે. બુદ્ધિમાં આ જ યાદ રહે કે અમે આત્મા બાપના બાળકો છીએ. બસ આ ખુશીમાં રહેવાનું છે. દેહાભિમાનમાં આવવાથી માયા થપ્પડ લગાવે છે, હાથ તાળીનો ખેલ પણ દેખાડે છે. મુલહરો નાખવાથી ખોવાઈ જાય છે. તમને પણ માયા હેરાન નહીં કરશે જો બાપની યાદમાં રહેશો તો. આના પર જ યુદ્ધ ચાલે છે. તમે પુરુષાર્થ કરો છો યાદ કરવાનું, પરંતુ માયા એવું નાકથી પકડશે જે યાદ કરવા નહીં દેશે. તમે તો હેરાન થઈ સૂઈ જશો, એટલું માયાથી યુદ્ધ ચાલશે. બાકી દુનિયાની હિસ્ટ્રી જિયોગ્રાફી તો બહુ જ સરળ છે. તમને ઘડી ઘડી કહેવાય છે હંમેશા સમજો. હવે અમારા 84 જન્મ પૂરા થયા, હવે અમે જઈએ છીએ બાબાને મળવા. આ યાદ રહેવું જ મુશ્કેલ છે. બાકી કોઈને સમજાવવું તો કોઈ મુશ્કેલ નથી. એવું નહીં કે અમે તો બહુ જ સારું સમજાવીએ છીએ. ના, પહેલી મુખ્ય વાત છે યાદની. પ્રદર્શનમાં તો અનેક આવે છે. પહેલા આ પાઠ શીખવાડવાનો છે કે સ્વયંને આત્મા નિશ્ચય કરી બાપને યાદ કરું તો તમે તો તમો પ્રધાનથી સત્તો પ્રધાન બનશો. તો પહેલું લેસન અર્થાત અભ્યાસ જ આપવાનું છે. ભારતનો પ્રાચીન યોગ કોઈ શીખવાડી નથી શકતું. બાપ જ્યારે આવીને શીખવાડે ત્યારે શીખી શકો, મનુષ્ય મનુષ્યને રાજયોગ શીખવાડી ન શકે, અસંભવ છે. સતયુગમાં તો છે જ પાવન, ત્યાં તો પ્રાલબ્ધ ભોગવે છે, ત્યાં જ્ઞાન અજ્ઞાનની વાત જ નથી. ભક્તિ માર્ગમાં જ બાપને પોકારે છે કે આવીને દુઃખ હરો, સુખ આપો. સતયુગ ત્રેતામાં કોઈ ગુરુ ગોસાઈ હોતા નથી, ત્યાં તો સદગતિ પામેલી છે. સદગતિનો વારસો 21 જન્મ માટે તમે પામી શકો છો. 21 પેઢી કહે કે બ્રહ્મા કુમારી, 21 પેઢી કહે છે કે બ્રહ્મા કુમારી તે જે 21 પેઢીનો ઉદ્ધાર કરે. આ ભારતમાં જ ગવાય છે, ભારતમાં જ તમને 21 પેઢીનો વારસો મળે છે. ત્યાં તમે એક જ દેવી દેવતા ધર્મવાળા હોવ છો, બીજો કોઈ ધર્મ નથી. બાપ આવીને તમને મનુષ્યથી દેવતા બનાવે છે. પવિત્ર થયા વગર આપણે પાછા જઈ કેવી રીતે શકીએ? અહીં તો બધા વિકારી પતિત છે. જે જે ધર્મ સ્થાપક છે તે પછી પાલના કરે છે, એમના ધર્મની વૃદ્ધિ થતી જાય છે. પાછું કોઈ પણ જઈ નથી શકતું, એક પણ એક્ટર પાછું જઈ ન શકે. બધાને સત્તો પ્રધાન સત્તો રજો તમોમાં આવવાનું છે. બ્રહ્માના માટે પણ કહે છે, બ્રહ્માનો દિવસ બ્રહ્માની રાત. તો શું સૃષ્ટિમાં એકલા જ બ્રહ્મા હશે? શું હમણાં તમે બ્રાહ્મણ કુળના બની રહ્યા છો? તમે રાતમાં હતા, હવે દિવસમાં જઈ રહ્યા છો. તમને સમજાવ્યું છે કે કેટલો સમય પૂજ્યપણામાં રહો છો, કેટલો જન્મ પૂજારીનો, કેટલા જન્મ પૂજારી બનો છો. જ્યાં સુધી બાપ ન આવે ત્યાં સુધી કોઈ ભ્રષ્ટાચારીથી શ્રેષ્ઠાચારી બનાવી ન શકે. ભ્રષ્ટાચારી એને કહેવાય છે જે વિકારથી પેદા થાય છે, એટલે આને નર્ક કહેવાય છે. નર્ક અને સ્વર્ગ બંનેમાં જો દુઃખ છે તો પછી તો એને સ્વર્ગ જ કહેવાય. જ્યાં સુધી પૂરું સમજ્યા નથી તો ઉલટા સુલટા પ્રશ્ન કરશે. તમારે સમજાવવાનું છે કે ભારત બહુ જ ઊંચું હતું. જેમ ઈશ્વરની મહિમા અપરમ અપાર છે, તેમ ભારતની પણ મહિમા અપરમ અપાર છે. ભારત શું હતું? આવું કોણે બનાવ્યું? બાપે, જેમની મહિમા ગવાય છે. બાપ જ આવીને બાળકોને વિશ્વના માલિક બનાવે છે. મનુષ્ય માત્રને દુર્ગતિથી સદગતિમાં લઈ જાય છે, શાંતિધામમાં લઈ જાય છે. જેના માટે મનુષ્ય પુરુષાર્થ કરે છે એને અટલ સુખ, અટલ શાંતિ, અટલ પવિત્રતા કહેવાય છે. ત્યાં તમે સુખમાં પણ છો, શાંતિમાં પણ છો, અને બાકી આત્માઓ શાંતિમાં રહે છે. વધારેમાં વધારે જન્મ તમે લો છો, બાકી ઓછામાં ઓછા અટલ શાંતિમાં રહે છે. બાકી ઓછામાં ઓછા વાળા અટલ શાંતિમાં રહે છે. તે જેમ મચ્છરો સદસ્ય આવ્યા, એક અડધો જન્મ પાઠ ભજવ્યો, આ શું? એમની કોઈ કિંમત નથી. મચ્છરોની શું કિંમત છે? રાતના જન્મે છે, રાતના જ મરી જાય છે. આ સમયે વધારે કરીને શાંતિ જ ઈચ્છે છે, કારણ કે આ સમયના ગુરુ લોકો છે શાંતિમાં જવાવાળા. તમે અહીંયા આવ્યા છો સ્વર્ગવાસી બનવા માટે. સ્વર્ગવાસીને શાંતિવાસી નહીં કહેવાશે, શાંતિવાસી નિરાકારી દુનિયાને કહેવાય છે. મુક્તિ શબ્દ ગુરુઓથી જ શીખે છે. માતાઓ વ્રત નિયમ રાખે છે વૈકુંઠપુરીમાં જવા માટે. કોઈ મરે છે તો પણ કહે છે સ્વર્ગવાસી થયા. કોઈ થતા નથી, પરંતુ ભારતવાસી સ્વર્ગને જ માને છે, સમજે છે. ભારત પેરેડાઇઝ હતું, અર્થાત વૈકુંઠ હતું. શિવ બાબા ભારતમાં જ આવીને સ્વર્ગની રચના રચે છે તો જરૂર અહીં જ રચશે, સ્વર્ગમાં તો નહીં આવશે. કહે છે હું આવું છું સ્વર્ગ અને નર્કના સંગમ પર, કલ્પ કલ્પના સંગમ પર આવે છે. એમણે પછી યુગે યુગે લખી દીધું છે. કલ્પનો શબ્દ ભૂલી ગયા છે. આ પણ ખેલ બનેલો છે. પછી તે જ રિપીટ થશે. આ અંતિમ જન્મમાં તમે બાપને અને સૃષ્ટિ ચક્રને જાણો છો, કેવી રીતે સ્થાપના થાય છે નંબરવાર, તે પણ હમણાં તમે જાણો છો. આ બધો ખેલ આપ ભારતવાસીઓ પર જ બનેલો છે. હમણાં તમે બાપ દ્વારા રાજયોગ શીખો છો, બાપની યાદથી જ રાજ્ય પામો છો. ચિત્ર પણ ઊભા છે ને, આ બધા ચિત્ર કોણે બનાવ્યા? હમણાં કોઈ ગુરુ ઉસાઈ તો નથી? જો કોઈ ગુરુ હોત તો પણ ગુરુને એક શિષ્ય થોડી હોય, અનેક હોત ને. આ નોલેજ સિવાય એક બાપના બીજું કોઈ જાણી ન શકે. ઘણા લોકો પૂછે છે, આ ચિત્ર તમારા દાદાએ બનાવડાવ્યા છે? આ તો બાપે દિવ્ય દ્રષ્ટિથી સાક્ષાત્કાર કરાવ્યો છે. વૈકુંઠનો પણ સાક્ષાત્કાર કરાવ્યો છે. ત્યાં કેવી રીતે શાળા ચાલે છે, કઈ ભાષા હોય છે, બધા સાક્ષાત્કાર કર્યા છે. બાળકો ભઠ્ઠીમાં હતા તો બાબા બાળકોને રમાડતા હતા. કરાચીમાં ફક્ત તમે જ અલગ રહ્યા હતા, જેમ પોતાની રાજાઈ હતી, પોતાની તાત, પોતાની વાત, બીજા કોઈ સમજી ન શકે. સમજતા હતા આ ખુદા પ્રસ્થ છે. બાળકોએ બાબાએ સમજાવ્યું છે, તમે છો નન અર્થાત સાધ્વી. બાબાએ સમજાવ્યું છે, તમે છો નન્સ અર્થાત સાધ્વી. નન બટ વન, કોઈ નહીં, ફક્ત એક. એક બાપના સિવાય બીજા કોઈને યાદ નથી કરવાના. તે નન્સ ક્રાઇસ્ટને જાણે છે, એના સિવાય કોઈને નહીં. તમે જાણો છો, વારસો એક શિવબાબાથી મળે છે. શિવબાબા તો છે બિંદુ, તે પણ કોઈના દ્વારા જ સમજાવશે ને. પ્રજાપિતા બ્રહ્મા તો જરૂર અહીં હશે. બાપ કહે છે, આમના અનેક જન્મોના અંતના જન્મમાં પતિત શરીરમાં પ્રવેશ કરું છું. અચ્છા અચ્છા, મીઠા મીઠા સિક્કિલધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની માત પિતા બાપ દાદાને યાદ પ્યાર, ગુડ મોર્નિંગ અને નમસ્તે બાબા. નમસ્તે નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર છે, પહેલી પોઈન્ટ, જ્ઞાનને સારી રીતે ધારણ કરી દેહી અભિમાની બનવાનું છે. આ જ મહેનત છે, ઊંચી મંઝિલ છે. આ મહેનતથી આત્માને સત્તો પ્રધાન બનાવવાનો છે. બીજી પોઈન્ટ છે, જિન્ન બનીને યાદની યાત્રા કરવાની. જિન્ન બનીને યાદની યાત્રા કરવાની છે. માયા કેટલા પણ વિઘ્ન નાખે, પરંતુ મુખમાં મુલહરો નાખી દેવાનું છે. માયાથી હેરાન નથી થવાનું. એકની યાદમાં રહીને તોફાન હટાવી દેવાના છે. વરદાન છે સાધનોને યુઝ કરવા માટે. સાધનાને પોતાનો આધાર બનાવવા વાળા સિદ્ધિ સ્વરૂપ ભવ. સાધનોને યુઝ કરવા સાથે સાધનાને પોતાનો આધાર બનાવવા વાળા સિદ્ધિ સ્વરૂપ ભવ. તો કોઈ પણ જૂની દુનિયાના આકર્ષણમય દ્રશ્ય અલ્પકાળના સુખના સાધન વાપરો છો કે જુઓ છો, તો એ સાધનાના વશીભૂત થઈ જાઓ છો. સાધનોના આધાર પર સાધના એવી રીતે છે જેવી રીતે રેતના ફાઉન્ડેશન પર બિલ્ડિંગ. એટલે કોઈ પણ વિનાશી સાધનના આધાર પર અવિનાશી સાધના ન હોય. સાધન નિમિત્ત માત્ર છે અને સાધના નિર્માણનો આધાર છે. એટલે સાધનાને મહત્વ આપો તો સાધના સિદ્ધિને પ્રાપ્ત કરાવશે. સ્લોગન છે, કોઈ પણ કમજોરીનો અંશ છે તો વંશ પેદા થઈ જશે અને પરવશ બનાવી દેશે. કોઈ પણ કમજોરીનો અંશ છે તો વંશ પેદા થઈ જશે અને પરવશ બનાવી દેશે. અચ્છા, ઓમ શાંતિ. થેન્ક યુ બાપ દાદા. થેન્ક યુ. ઓમ શાંતિ. અવ્યક્ત ઇશારા. સદા અચળ અડોલ એક રસ સ્થિતિનો અનુભવ કરો. આજની પોઈન્ટ છે, બુદ્ધિને એક ઠેકાણા પર ટકાવવાથી, બુદ્ધિને એક ઠેકાણા પર ટકાવવાની જે યુક્તિ મળી છે તે સ્મૃતિમાં રાખો. હલવા ન દો. દેહ અને દેહની દુનિયાથી ન્યારા બની મન બુદ્ધિના વિમાનથી એક સેકન્ડમાં આકારી અને નિરાકારી સ્થિતિનો અનુભવ કરો. બુદ્ધિને હલવા નહીં દો, નહીં તો યુદ્ધમાં સમય બહુ જ વ્યર્થ જાય છે. જેવી રીતે તપસ્વી સદૈવ આસન પર બેસે છે તેવી રીતે પોતાની એક રસ્થિતિના આસન પર વિરાજમાન રહો, ત્યારે ભવિષ્ય સિંહાસન મળશે. અચ્છા, ઓમ શાંતિ. થેન્ક યુ બાપ દાદા. થેન્ક યુ. ઓમ શાંતિ.